ડોક્ટર કવિ રવિશ મણિયારે બહુ સરસ લખ્યું છે, મારી ભાષા પ્યારી ભાષા, મેં તારા નામનો ટોકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો, કક્કો હજુ પાટીમાં રાખ્યો છે, મલક કંઈ કેટલા ખૂંદ્યા, બધાની ધૂળ ચોંટી, પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. ભાષાની વાત કરવી હતી અને એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પ્રસંગે, એટલે ઝટ દઈને નામ સાંભળ્યું અરુણા જાડેજાનું, જેમણે લગભગ 50 વર્ષની ઉંમરે તો અનુવાદ અને સ્વતંત્ર લેખનનું કામ શરૂ કર્યું, અને એટલું જ નહીં પણ કમ્પ્યુટર અને ટાઈપિંગ પણ એમણે ત્યારથી શીખ્યું, અને હવે આજે મોટા મોટા પુસ્તકોનું પણ ગુજરાતી ટાઈપિંગ જાતે જ કરે છે. એમને અનુવાદ અને સર્જન ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. ખૂબ આનંદની વાત છે કે આજે આપણી સાથે જોડાયા છે અરુણાબેન. SBS ગુજરાતીમાં હું જેલમ હાર્દિક તમારું ભાવભર્યું સ્વાગત કરું છું.
નમસ્તે જેલમબેન, તમને મળીને બહુ જ આનંદ થયો.
અરુણાબેન, તમે જન્મે મરાઠી, પણ ગુજરાતી ભાષાનું તમારું સર્જન અઢળક, લગભગ સંસ્કૃતમાંથી 12 જેટલા પુસ્તકો અને મરાઠીમાંથી 13 જેટલા પુસ્તકોના ઉત્તમ અનુવાદ તમે આપ્યા, અંગ્રેજી અને હિન્દીમાંથી પણ તમે ખૂબ સુંદર અનુવાદો આપતા રહો છો, અને મૌલિક સર્જન તો ખરું જ. આજે જ્યારે આપણે માતૃભાષા દિવસની વાત કરવી છે ત્યારે ખાસ તમને એ પૂછવાનું મન થયું કે આ દિવસ ઉજવવા પાછળનો ઉદ્દેશ શું હોઈ શકે?
મને એવું લાગે છે કે એના પાછળનો ઉદ્દેશ કો કે હેતુ કો જે કોઈ એક જ, કે આપણે આપણી માતૃભાષાને ભૂલી જઈએ નહીં. આપણા ઉપર પરદેશી ભાષાઓનું આક્રમણ થાય છે, જો કે ચોક્કસ પરદેશી ભાષા જેમ કે ઇંગ્લિશ છે એ જરૂરી છે આપણા માટે, વ્યવહાર માટે, પણ એના લીધે આપણે આપણી માતૃભાષાને ભૂલી જઈએ એ કેમ ચાલે. હવે આજે તો એવો દિવસ આવ્યો છે જેલમબેન, કે તમને ખ્યાલ હોય તો કૃષ્ણ અને સુદામા બાળપણમાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણેલા, બરાબર ને? તો ત્યાં એ બે જણા એકબીજાને પછી પાછળથી જ્યારે મોટપણે મળે છે, સુદામા કૃષ્ણના મહેલમાં જાય છે અને બધી સાંદીપની ઋષિના આશ્રમની વાતો યાદ કરે છે, ત્યારે એકબીજાને પૂછે છે તને કેમ સાંભળે રે, એટલે આપણે આવું આવું કરતા હતા, સાંભળે છે? એટલે સુદામા કહે છે હા, મને કેમ વિસરે રે. તો આજે માતૃભાષા આપણને કોઈ યાદ દેવડાવે છે કે તને કેમ સાંભળે રે, માતૃભાષા ભૂલી તો નથી ગયા ને? અને ત્યારે આપણે ગર્વથી જવાબ આપી શકીએ મને કેમ વિસરે રે. તો આ માતૃભાષા બાળકને જન્મથી ગળથૂથી માંથી તો મળે જ છે. માતા જે ભાષા બોલતી હોય એ બાળક જન્મથી સાંભળતો હોય છે. જો મારી વાત કરું તો હું મરાઠીમાં જન્મી, બરાબર જેલમબેન? અને પણ મેં જે પહેલો શ્વાસ લીધો ને ગુજરાતી ભાષામાં, કે પછી એ મારી કર્મ ભાષા પણ થતી ગઈ. પણ ઘરમાં અમારા આઈ એટલે મારા બા, એમનો ખૂબ આગ્રહ રહેતો કે મરાઠીને ભૂલવાનું નહીં. એટલે મરાઠી અમારે ત્યાં માસિકો આવે, મરાઠી શું કહેવાય પુસ્તકો ઘણા બધા હોય, અને ઘરમાં પણ કમ્પલસરી મરાઠી બોલવાનું. ઘણા બધાને મેં ગુજરાતમાં વસેલા મરાઠીઓને જોયા છે કે એ લોકો ગુજરાતી જ બોલતા થઈ ગયા અને મરાઠી આવડે નહીં. એટલે આમાં સૌથી મોટો ફાળો મા બાપનો અને તેમાં એ માનો છે. મારું તો કહી શકાય કે ભણી ગણી પરણી બધું ગુજરાતી ભાષામાં, એટલે મારે માટે તો મરાઠી અને ગુજરાતી બંને યશોદા અને દેવકી જેવું છે, કે દેવકી મારી જન્મ ભાષા અને યશોદા મારી કર્મ ભાષા છે. અને બહુ જ થતું કે હું મરાઠી ભાષાનું ઋણ કઈ રીતે ફેરવું. 50 વર્ષ પછી મને આ મોકો મળ્યો સંસારમાંથી ફરવાની ત્યારે, અને મેં એ મરાઠી મારી માતૃભાષાનું કરજ ચૂકવવા માટે મેં મરાઠીમાંથી જેને આપણે ક્લાસિક કહી શકાય એવું પ્રશિષ્ટ સાહિત્ય ખાસ્સી માત્રામાં ગુજરાતીમાં ઉતાર્યું, અને આ રીતે મરાઠી ભાષાનું ઋણ ચૂકવ્યું અને હજુ પણ હું એ ચૂકવવાનો પ્રયત્ન કરું છું. માતૃભાષા તો આપણા લોહીમાં વહે છે, પછી ઉપર ઉપરથી આપણે બીજી પરદેશી ભાષાઓ છે. હવે તમારા લોકોની જ વાત કરું, તમે જો કે અહીંથી ત્યાં ગયા હશો કે ખબર નહીં મને, પણ જે લોકો ત્યાં જ બોર્ન એન્ડ બ્રોટઅપ છે, જેમનો ઉછેર ત્યાં જ થયો છે, એમને માટે પણ એક પ્રશ્ન છે, કારણ કે એ લોકો તો એમની બીજી ત્રીજી પેઢી તો જન્મથી એ લોકો અંગ્રેજી જ સાંભળે છે. પણ છતાંય ધારો કે આપણે ભારતીય છીએ, તો આપણી જે ભારતીય ભાષા હોય એ આપણી માતૃભાષા જે છે, જેમ કે તમે ઓસ્ટ્રેલિયા જઈને વસ્યા છો, પણ ગુજરાતી ભાષા તમે કેટલું સરસ બોલો છો મેં સાંભળ્યું, એકદમ શુદ્ધ ઉચ્ચારો સાથે, તો એ આપણી ભૂલાવી જોઈએ નહીં.
અને અરુણાબેન, તમે જેમ વાત કરી એમ ઘણા બધા હવે પોતાનો દેશ છોડીને બહાર જઈને વસે છે, અને એટલું જ પણ ભારતમાં હવે એવું બન્યું છે કે માતૃભાષા સિવાયની ભાષાઓ ઘણી બધી વપરાવા માંડી છે. શાળાઓમાં અને કોલેજોમાં પણ શીખવવામાં આવે છે કે જે ઘણી ઘણી સારી વસ્તુ છે. એકથી વધારે ભાષા શીખવી એ ખરેખર વ્યક્તિના ઘડતરમાં ઘણો ફાળો આપે છે, પણ એને કારણે ક્યાંક ને ક્યાંક માતૃભાષા છે એ થોડીક ભોગવવા માંડતી હોય છે. અને એ ભારતમાં પણ થોડો પ્રશ્ન બન્યો છે, ત્યારે વિદેશમાં તો ખાસ એ ચિંતાનો મુદ્દો બન્યો છે. એ લોકો માટે આ માતૃભાષાની જાળવણી કરવી, એના માટે તમારા કોઈ સૂચનો હોઈ શકે?
હા, ચોક્કસ ચોક્કસ. જો હું વાત કરું, મારા તો લગભગ 19-20 સંતાનો, એટલે અમારી પેઢી એના પછીની પેઢી બધા અમેરિકામાં છે. ત્યારે તો વોટ્સએપ નતા, બરાબર છે? તો જયારે આગળ પાછળ ફોન થતો હોય પહેલા, તો હું કહી દઉં કે જો 21 ફેબ્રુઆરી આવે છે, તમે તમારા બાળકોને કહેજો કે આ માતૃભાષા દિવસ છે, આપણી માતૃભાષા ગુજરાતી છે, તો તમે એ લોકોને ગુજરાતીમાં, તમે એમની સાથે ગુજરાતીમાં જ વાત કરો. હવે આજે એવું બન્યું છે કે બાળકો ગુજરાતી નથી બોલી શકતા, અમુક બોલે છે, અમુક નથી બોલી શકતા, પણ સમજે છે ખરા. હું મારી વાત કરું, હું મારા ગ્રેન્ડ ચિલ્ડ્રન અને ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન, એટલે દોહિત્રા દોહિત્રી પડપોતરા, એ બધા સાથે હું અહીંથી ફોન પર વાત કરું અમેરિકા, હું ગુજરાતીમાં જ વાત કરું, કોઈ દિવસ ઇંગ્લિશમાં નહીં. અને એ લોકો પણ સામે જેલમબેન મારી સાથે મારા ગુજરાતી સવાલનો જવાબ ઇંગ્લિશમાં આપે, પણ એ લોકો સમજે છે બરાબર. પણ કેવું છે, એમને રોજ મહાવરો જે છે ને, એ ઇંગ્લિશનો પડેલો છે, એટલે ગુજરાતી ભલે બોલી ના શકે પણ એ સમજવા જોઈએ. હું એ લોકોને એવું કહું કે તમે છે ને ગુજરાતી ખાદ્ય પદાર્થો, ગુજરાતી તહેવારો, એની ઓળખ આપો. જેમ કે દિવાળી, જેમ કે હોળી, જેમ કે સંક્રાંતિ, આ બધા ગુજરાતી શબ્દો જ છે આપણા. તો એ લોકોને તે દિવસે કાઇટ ફ્લાઇંગ નહીં, આજે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, એ દિવસે કાઇટ ફ્લાઇંગ હોય એવું કહેવાય. પણ એટલે એ લોકોને મકર સંક્રાંતિ, ઉત્તરાયણ એ શબ્દો એમના હોઠે ચડે, પછી ધીમે ધીમે કરતા એ હૈયામાં ઉતરે એવું બને. પણ આ કેવું છે, એવી રીતે આપણા ખાદ્ય પદાર્થો, રોટલો, ખીચડી, લાપસી, શીરો, આ બધા જે ખાદ્ય પદાર્થો છે, એની ઓળખ એ લોકોને માટે રોજ હોવી જોઈએ કે ચાલો આજે અમે ખીચડી કઢી ખાવાના, તમે શું જમશો. તો આ ખાદ્ય પદાર્થો, આપણા તહેવારો, આપણો પહેરવેશ, તો આ રીતે ગુજરાતી શબ્દો થોડા થોડા એમના કાને પડે, એ રીતે આપણી માતૃભાષા ગુજરાતી છે તો ગુજરાતી જીવંત રહે. એટલે માતૃભાષાનું મહત્વ આવી નાની નાની રીતે આપણે એમને સમજાવી શકીએ.
સાવ સાચી વાત. માં કે માતા એ શબ્દો સાથે જ લાગણી જોડાયેલી છે, તો એ ભાષા સાથે જ્યારે જોડાય ત્યારે પણ એ શબ્દ છે એ સંવેદના ધારણ કરી લેતો હોય છે. માતૃભાષા એ તો આપણે આપણી મૂળ સંસ્કૃતિ સાથે જોડે છે, આપણી નાડ ભાષા છે,
બરાબર.
અને એને એને જાળવવા વિશે આટલી સુંદર વાત તમારા સૌ સાથે SBS ગુજરાતીના ઓસ્ટ્રેલિયાના અને દૂર સુદૂર ફેલાયેલા બધા જ શ્રોતાઓ સાથે કરવા માટે હું તમારી ખૂબ આભારી છું.
ખૂબ ખૂબ મને પણ આનંદ થયો. તમારા રેડિયો સ્ટેશનને ખૂબ ખૂબ શુભેચ્છા.